એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંનેની દુનિયામાં સારી એવી હલચલ મચાવી હતી.
હા, આપણે વાત કરી રહ્યા છીએ સ્ટીફન જે ગોલ્ડના બહુ જ પ્રખ્યાત પુસ્તક વન્ડરફુલ લાઈફ, ધ બર્જેસ શેલ એન્ડ ધ નેચર ઓફ હિસ્ટ્રીની. ગુજરાતીમાં આપણે કહી શકીએ અદ્ભુત જીવન અને ઇતિહાસનો સ્વભાવ.
અને આ પુસ્તક આજે પણ આટલા વર્ષો પછી પણ એટલું જ મહત્વનું છે. કેમ? કારણ કે એ આપણી અમુક મૂળભૂત માન્યતાઓ પર સવાલ ઉઠાવે છે. ઉત્ક્રાંતિ વિશે આપણે શું સમજીએ છીએ? શું એ ખરેખર માણસ સુધી પહોંચતી એક સીધી લીટી જેવી છે? આપણું અહીં હોવું શું એ નક્કી જ હતું?
બરાબર. ગોલ્ડ આપણને એકદમ વિચારવા પર મજબૂર કરે છે. કદાચ આ જીવનનો ઇતિહાસ, ખબર છે, એ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો વધારે અણધાર્યો છે, આકસ્મિક છે. આપણું અસ્તિત્વ કદાચ એક મોટો સંયોગ છે, કોઈ પહેલેથી લખાયેલી સ્ક્રિપ્ટ નથી.
તો ચાલો આ રોમાંચક વિચાર યાત્રા પર નીકળીએ. અને આ સફરમાં આપણા ગાઈડ છે સ્ટીફન જે ગોલ્ડ. એમના વિશે થોડું જાણીએ પહેલા. કોણ હતા આ ગોલ્ડ?
સ્ટીફન જે ગોલ્ડ એટલે 1941થી 2002 સુધી. એ માત્ર લેખક નહોતા, એ તો 20મી સદીના બહુ જ પ્રભાવશાળી ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની અને પેલિયન્ટોલોજિસ્ટ હતા.
પેલિયન્ટોલોજિસ્ટ એટલે
અશ્મિભૂતશાસ્ત્રી, બરાબર ને, જે જૂના જીવોના અવશેષોનો અભ્યાસ કરે.
હા, બિલકુલ. અને તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એમનું સંશોધન ખૂબ જ પાયાનું ગણાય છે.
મેં પેલું એમનું પંક્ચ્યુએટેડ ઇક્વિલિબ્રિયમવાળું સાંભળ્યું છે, નાઇલ્સ એલ્ડ્રિજ સાથે મળીને આપેલું. એણે પેલી જૂની ધીમી ઉત્ક્રાંતિની ધારણાને પડકારી હતી. નહીં,
તદ્દન સાચી વાત. એમનો એ સિદ્ધાંત કહે છે કે ઉત્ક્રાંતિ હંમેશા ધીમે ધીમે સમાન ગતિએ નથી થતી. ઘણીવાર લાંબા સમય સુધી શાંતિ હોય, સ્થિરતા હોય, અને પછી અચાનક ઝડપી ફેરફારોનો દોર આવે. આ જ વિચાર બતાવે છે કે ગોલ્ડ સ્થાપિત માન્યતાઓને પ્રશ્ન પૂછવામાં જરાય ખચકાતા નહોતા. અને કદાચ એટલે જ તેઓ વન્ડરફુલ લાઈફ જેવું પુસ્તક લખવા માટે યોગ્ય વ્યક્તિ હતા. એમની ખાસ વાત શું હતી જેના કારણે એ આટલા પ્રખ્યાત થયા?
એમની સૌથી મોટી ખાસિયત હતી વિજ્ઞાન, ઇતિહાસ અને ફિલોસોફીને ભેગા કરવાની ગજબની આવડત. એમની પાસે અશ્મિઓનું ઊંડું જ્ઞાન તો હતું જ, પણ એ ખાલી માહિતી નહોતા આપતા. એ જટિલ વૈજ્ઞાનિક વિચારોને સામાન્ય માણસ પણ સમજી શકે એ રીતે રજૂ કરતા હતા.
કેવી રીતે?
રસપ્રદ વાર્તાઓ દ્વારા, શક્તિશાળી રૂપકો દ્વારા, અને એમાં એક દાર્શનિક ઊંડાણ પણ ઉમેરતા હતા. એ વિજ્ઞાનને જીવંત કરી દેતા હતા, એમ કહી શકાય.
તો આ પુસ્તક વન્ડરફુલ લાઈફનો મુખ્ય સંદેશ શું છે? એની સેન્ટ્રલ આઈડિયા શું છે?
એનો મુખ્ય વિચાર જ ક્રાંતિકારી છે. જુઓ, સામાન્ય રીતે આપણે ઉત્ક્રાંતિને એક સીડી જેવી કલ્પીએ છીએ. નીચે વાંદરો, પછી ધીમે ધીમે ઉપર ચડતા માણસ. ગોલ્ડ કહે છે આ ખોટું છે. ઉત્ક્રાંતિ આવી કોઈ પૂર્વ નિર્ધારિત સીડી નથી. જીવનનો ઇતિહાસ આકસ્મિકતા,
કન્ટિન્જન્સી
થી ભરેલો છે.
આકસ્મિકતા એટલે કે?
એટલે કે નાની નાની અણધારી ઘટનાઓ પણ ઇતિહાસનો આખો રસ્તો બદલી શકે છે. કંઈક જુદું થયું હોત તો પરિણામ પણ સાવ જુદું જ હોત.
આ સમજાવવા માટે એમણે પેલું પ્રખ્યાત જીવનની ટેપ ફરીથી ચલાવવાનો વિચાર આપેલો, ખરું ને? કલ્પના કરવાની કે આપણે સમયમાં પાછા જઈએ કરોડો વર્ષ પહેલાં અને જીવનની એ ફિલ્મ ફરીથી શરૂ કરીએ, તો શું અંત એ જ આવશે જે આજે છે?
આને ગોલ્ડનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ના, લગભગ ચોક્કસપણે નહીં. જો એ ટેપ ફરી ચાલે તો પરિણામ સાવ અલગ જ હોઈ શકે. આજે આપણે જે જીવો જોઈએ છીએ, માણસ સહિત, એમનું અસ્તિત્વ એ કોઈ શ્રેષ્ઠતાની નિશાની નથી. એ તો મોટાભાગે નસીબ અને સંજોગોની વાત છે.
અને આ વાત સાબિત કરવા માટે અથવા એને ટેકો આપવા માટે તેઓ બર્ગેસ શેલ નામના એક અશ્મિ ભંડારનો આધાર લે છે. બર્ગેસ શેલ શું છે?
બર્ગેસ શેલ કેનેડાના રોકી પહાડોમાં આવેલી એક જગ્યા છે. ત્યાં લગભગ 50 કરોડ વર્ષ જૂના, એટલે કે કેમ્બ્રિયન યુગના અદ્ભુત અશ્મિઓ મળ્યા છે. અને ખાસ એટલા માટે છે કે ત્યાં નરમ શરીરવાળા જીવો પણ બહુ સારી રીતે સચવાઈ ગયા છે. સામાન્ય રીતે આવું નથી થતું.
ઓહ, એટલે એ સમયના જીવનની એક દુર્લભ ઝલક મળે છે ત્યાંથી.
બરાબર, એ સમયની જૈવ વિવિધતાનો એક અનોખો ખજાનો છે.
તો ચાલો હવે થોડો ઊંડા ઉતરીએ. આ બર્ગેસ શેલની વાર્તા શું છે અને ગોલ્ડ એનું વિશ્લેષણ કેવી રીતે કરે છે? પુસ્તકમાં શરૂઆત કેવી રીતે થાય છે?
ગોલ્ડ શરૂઆત જ પેલી પ્રખ્યાત છબી પર હુમલો કરીને કરે છે. પેલી વાંદરામાંથી ધીમે ધીમે સીધા થતા માણસની લાઈન, એને ગોલ્ડ પ્રગતિની ચિત્રાવલી કહે છે અને કહે છે કે આ ચિત્ર ભ્રામક છે. એવું લાગે જાણે ઉત્ક્રાંતિનો એક જ ગોલ હતો માણસને બનાવવાનો.
હા, આપણે ઉત્ક્રાંતિને એક લીટીમાં જ જોઈએ છીએ મોટા ભાગે, પણ ગોલ્ડ કહે છે કે એના કરતાં ઘણી વધુ જટિલ અને અણધારી છે. પછી બર્ગેસ શેલની વાત આવે છે. એની શોધ ક્યારે અને કોણે કરી?
1909માં ચાર્લ્સ ડુલિટલ વોલકોટ નામના એક જાણીતા પેલિયોન્ટોલોજિસ્ટ હતા. એમણે કેનેડિયન રોકીઝમાં આ અશ્મિઓ શોધી કાઢ્યા. બહુ મોટી શોધ હતી એ, પણ પછી વાતમાં એક વળાંક છે.
શું વળાંક? વોલકોટે જે જીવો જોયા એનું એમણે શું અર્થઘટન કર્યું? એ જીવો તો વિચિત્ર હશે ને?
હા, ખૂબ જ વિચિત્ર. પણ વોલકોટ એમના સમયની વૈજ્ઞાનિક વિચારસરણીથી પ્રભાવિત હતા. ત્યારે એવું મનાતું કે જીવન સાદું શરૂ થાય અને ધીમે ધીમે વધુ જટિલ અને વિવિધ બનતું જાય, એક શંકુ આકાર જેવું ઉપર જતા પહોળો થતું જાય.
એટલે કે વધતી જતી વિવિધતાનો શંકુ.
બરાબર. એટલે આ માન્યતાને કારણે વોલકોટે બર્ગેસ શેલના પેલા અત્યંત વિચિત્ર અજાણ્યા લાગતા જીવોને પણ શું કર્યું, એમણે એમને હાલના જે જાણીતા પ્રાણી સમુદાયો છે ને, જેમ કે કીડા, કરચલા, એ બધાના આદિમ સ્વરૂપો તરીકે ઓળખાવી દીધા. જાણે એમને પરિચિત ખાનામાં ગોઠવી દીધા.
ઓહ, એટલે એમણે એ જીવો ખરેખર કેટલા અલગ હતા એ જોયું જ નહીં, એમને જાણીતા ગ્રુપમાં ફિટ કરવાની કોશિશ કરી.
હા, એવું જ થયો. ગોલ્ડ કહે છે કે આમાં વોલકોટનો વાંક ન કાઢી શકાય, પણ આ એ બતાવે છે કે આપણી જે પૂર્વધારણાઓ હોય, આપણા જે સિદ્ધાંતો હોય, એ આપણે શું જોઈએ છીએ એના પર કેવી અસર કરે છે. વોલકોટને એ જીવો પેલી પ્રગતિની સીડીના નીચેના પગથિયા જેવા લાગ્યા. એમની સાચી અજાયબી તો દાયકાઓ સુધી છુપાયેલી જ રહી.
પણ પછી કંઈક બદલાયું. સાંભળ્યું છે કે 1970ના દાયકામાં આ અશ્મિઓ પર ફરીથી કામ થયું.
હા, બિલકુલ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હેરી વિટિંગ્ટન અને એમના બે સાથીઓ ડેરેક બ્રિગ્સ અને સિમોન કોન્વે મોરિસ, એમણે આધુનિક ટેકનોલોજી અને એક નવી જ દ્રષ્ટિ સાથે વોલકોટના એ જૂના સંગ્રહને ફરીથી તપાસવાનું શરૂ કર્યું, બહુ ઝીણવટપૂર્વક. અને એમણે જે શોધી કાઢ્યું એ ખરેખર ચોંકાવનારું હતું.
શું મળ્યું એમને? એવું
એમને સમજાયું કે વોલકોટે જેમને સામાન્ય પૂર્વજો માની લીધા હતા, એમાંથી ઘણા બધા જીવો તો હકીકતમાં અત્યંત વિચિત્ર અને અનોખા હતા. એ આજના પ્રાણીઓના સીધા પૂર્વજો નહીં નહોતા, પણ જીવનના એવા પ્રયોગો હતા જેમની શરીર રચના, જેને બોડી પ્લાન કહીએ, તે આજે જોવા મળતી કોઈપણ વસ્તુ કરતાં સાવ જ અલગ હતી. ગોલ્ડ એમને વિચિત્ર અજાયબીઓ, વિયર્ડ વન્ડર્સ કહે છે.
કોઈ ઉદાહરણ જેથી ખ્યાલ આવે કે કેટલા વિચિત્ર હતા એ?
ચોક્કસ. જેમ કે ઓપાબિન્યા, કલ્પના કરો, 5 આંખો, એ પણ દાંડી પર લાગેલી અને મોંમાંથી આગળ નીકળતો એક લાંબો નળી જેવો પંજો.
5 આંખો?
હા, જ્યારે પહેલીવાર વૈજ્ઞાનિકો સામે આનું મોડેલ રજૂ કરાયું ને, ત્યારે લોકો હસી પડ્યા હતા. એટલું અજુકતું લાગતું હતું અને એ કોઈ જાણીતા પ્રાણી સમુદાય એટલે કે ફાઇલમમાં બંધ બેસતું જ નહોતું.
ફાઇલમ એટલે પેલું વર્ગીકરણનું મોટું ગ્રુપ ને, જેમ કે કરોડરજ્જુવાળા બધા એક ફાઇલમમાં આવે.
હા, એ જ. જેમ કે બધા કોર્ડેટ્સ કરોડરજ્જુવાળા એક ફાઇલમ, બધા આર્થ્રોપોડ્સ કીટકો, કરોળિયા, કરચલા વગેરે બીજું ફાઇલમ. પણ ઓપાબિન્યા જેવા માટે કોઈ જાણીતું ફાઇલમ જ નહોતું. એ એટલા અલગ હતા.
ખરેખર અદ્ભુત. બીજું કોઈ આવું ઉદાહરણ?
બીજું છે હેલુસિનેનિયા. એનું નામ જ એટલે પડ્યું કે એ સ્વપ્ન જેવું વિચિત્ર લાગતું હતું. શરૂઆતમાં તો વૈજ્ઞાનિકો એને ઊંધું સમજી બેઠા હતા. જે પગ જેવા કાંટા હતા એને પીઠ પર માની લીધા અને પીઠ પરના ટેન્ટેકલ્સને પગ.
અરે વાહ.
અને પેલો એનોમલોકેરેસ, એ તો કદાચ એ સમયના સમુદ્રનો સૌથી મોટો શિકારી હતો, લગભગ 1 મીટર લાંબો. એના જુદા જુદા ભાગો શરૂઆતમાં 3 અલગ અલગ પ્રાણીઓના અશ્મિ તરીકે ઓળખાયા હતા. મોઢું જેલીફિશ જેવું, પકડવાના ઉપાંગો ઝીંગા જેવા, અને શરીર દરિયાઈ કાકડી જેવું. પછી આ ટીમે બધા ટુકડા જોડીને એનું સાચું રૂપ જાહેર કર્યું. આ બધા ઉદાહરણો શું બતાવે છે કે કેમ્બ્રિયન યુગમાં શરીર રચનાની વિવિધતા કેટલી બધી હતી, એકદમ અણધારી.
તો આ બધા પુનઃપરીક્ષણ પછી મુખ્ય તારણ શું નીકળ્યું? વોલકોટની માન્યતા કરતાં શું જુદું હતું?
મુખ્ય તારણ એ નીકળ્યું કે જીવનના ઇતિહાસની શરૂઆતમાં શરીર રચનાઓની વિવિધતા, જેને ગુલ્ડ ડિસ્પેરિટી કહે છે, એ ખૂબ જ વધારે હતી. એટલે કે શરીરના મૂળભૂત પ્રકારો, ફંડામેન્ટલ બોડી પ્લાન્સ, આજે છે એના કરતાં પણ વધુ હતા.
શું વાત કરો છો? આજે કરતાં પણ વધુ?
હા, પણ પછી કોઈ મોટી ઘટના બની, કદાચ સામૂહિક લુપ્તતાની ઘટનાઓ, જેને ગુલ્ડ ડેસિમેશન કહે છે, અને એના કારણે આમાંથી મોટાભાગની અનોખી રચનાઓ નાશ પામી ગઈ.
ઓ, એટલે પેલો વધતી જતી વિવિધતાનો શંકુવાળો આઈડિયા ખોટો પડ્યો.
હા, ગુલ્ડ કહે છે કે મોડેલ ઊંધું છે. શરૂઆતમાં ડિસ્પેરિટીનો મોટો વિસ્ફોટ થયો, પછી મોટા પાયે કાપણી થઈ ગઈ, અને જે થોડાક જ બોડી પ્લાન બચી ગયા એમાંથી જ પછી જાતિઓની વિવિધતા, એટલે કે ડાયવર્સિટી, વધી. એટલે ઇતિહાસ શંકુ જેવો નથી, પણ એક ઝાડી જેવો છે, જેની શરૂઆતમાં ઘણી ડાળીઓ કપાઈ ગઈ અને માત્ર થોડીક જ આગળ વધી શકી.
અને જે બચી ગયા એ કંઈ શ્રેષ્ઠતા એટલે બચ્યા એવું જરૂરી નથી.
બિલકુલ નહીં. ગુલ્ડ કહે છે કે એ કદાચ નસીબદાર હતા. તે સમયે જે સંજોગો હતા એમાં એ ટકી ગયા. ગુલ્ડ પિકાઇયાનું ઉદાહરણ આપે છે. એક નાનકડો, દેખાવમાં સાવ સામાન્ય જીવ, પણ એ કદાચ આપણો દૂરનો સંબંધી હતો, એક શરૂઆતનો કોર્ડેટ. એ પણ આ મોટી લોટરીમાં બચી ગયો એટલે આપણે છીએ. જો એ લુપ્ત થઈ ગયો હોત તો કદાચ માણસ જેવો કોઈ પ્રાણી આજે હોત જ નહીં.
વાહ, આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો આખા પુસ્તકમાંથી, આ બધી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ, કયા કી ટેકઅવેઝ લઈ શકીએ?
પહેલો અને સૌથી મહત્વનો સંદેશ મને લાગે છે એ છે કે આકસ્મિકતા ઇતિહાસનું મુખ્ય ચાલક બળ છે. ઇતિહાસ પછી એ જીવનનો હોય કે માણસનો, એ કોઈ સીધી લીટી નથી, એ પૂર્વનિર્ધારિત નથી. નાની અણધારી ઘટનાઓ પણ મોટા મોટા ફેરફાર લાવી શકે છે. આપણું પોતાનું અસ્તિત્વ પણ એમાં આવી ગયું. એ શ્રેષ્ઠતાનું નહીં, પણ નસીબ અને સંજોગોનું પરિણામ છે. આપણે આપણી આસપાસ પણ જોઈએ છે ને, જીવનમાં, ઇતિહાસમાં કેટલું બધું અણધાર્યું બને છે.
હા, બરાબર. અને બીજો મુદ્દો જે આની સાથે જોડાયેલો છે એ પેલી ઉત્ક્રાંતિમાં પ્રગતિની જે કલ્પના છે એનું ખંડન. ઉત્ક્રાંતિ કોઈ નિસરણી નથી જે સીધી માણસ સુધી પહોંચે છે. એ તો એક ફેલાયેલી ઝાડી જેવી છે, જેમાં ઘણી ડાળીઓ ફૂટી, કેટલીક આગળ વધી, કેટલીક સુકાઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. આ વિચાર આપણે ત્યાં જે વિકાસ એટલે સતત આગળ વધવું એવી રેખીય સમજ છે એને પણ પડકારે છે. કદાચ કુદરત એમ નથી ચાલતી.
અને ત્રીજો મહત્વનો મુદ્દો, જે સમજવો થોડો અઘરો પણ બહુ રસપ્રદ છે. ડિસ્પેરિટી, શરીર રચનાની વિવિધતા, ડાયવર્સિટી, જાતિઓની સંખ્યા કરતાં પહેલાં આવી અને વધુ હતી. આ માનવો અઘરું લાગે, પણ પૃથ્વી પર જીવનના મૂળભૂત ડિઝાઇનની મેક્સિમમ વિવિધતા કરોડો વર્ષો પહેલા હતી, આજે નથી. ત્યાંથી તો જીવન એક ગણ્યા ગાંઠ્યા સફળ મોડેલોમાં જ નવી નવી જાતો ડાયવર્સિટી બનાવી રહ્યું છે. વિચારો કે શરૂઆતની દુનિયા કેટલી વિચિત્ર અને વૈવિધ્યસભર હશે.
તો આ બધા મુદ્દાઓ આપણને શીખવે શું છે? આપણા માટે એનો અર્થ શું?
મને લાગે છે કે આ આપણને આપણા પોતાના સ્થાન વિશે વધુ નમ્રતાથી વિચારવા પ્રેરે છે. જો આપણું હોવું આટલું બધું આકસ્મિક છે તો આપણે કંઈ સૃષ્ટિના કેન્દ્રમાં નથી. આપણે તો એનો એક નાનકડો અને કદાચ બહુ નસીબદાર હિસ્સો છીએ. ગોડ કહે છે એમ, આ નિરાશાની વાત નથી, આ તો મુક્તિદાયક વાત છે. અહંકાર ઓછો થાય છે.
અને પેલી વોલકોટની વાર્તા, એમાંથી પણ કંઈક શીખવા મળે છે ને, વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે એના વિશે?
હા, ચોક્કસ. એ બતાવે છે કે વિજ્ઞાન પણ આખરે તો માણસો જ કરે છે. એટલે આપણા પૂર્વગ્રહો, આપણી માન્યતાઓ, એ આપણે જે જોઈએ છે એના પર અસર કરી શકે છે. વોલકોટ એમના સમયના વિચારોથી બંધાયેલા હતા, પણ સાથે સાથે પેલી કેમ્બ્રિજ ટીમનું કામ એ પણ બતાવે છે કે વિજ્ઞાનમાં પોતાની ભૂલો સુધારવાની પણ તાકાત છે. નવા પુરાવા મળે, નવી દ્રષ્ટિ કેળવાય, તો જૂની માન્યતાઓ બદલાય છે અને આપણે સત્યની વધુ નજીક જઈ શકીએ છીએ. આ આપણને કોઈ પણ ક્ષેત્રમાં આ તો આમ જ ચાલે એવું માની લેવાને બદલે પ્રશ્નો પૂછવા પ્રેરે છે.
ગુરુદેવે પેલો જીવનની ટેપ ફરીથી ચલાવવાવાળો વિચાર વારંવાર વાપર્યો છે, એનું મહત્વ શું છે? એમના કહેવાનો મતલબ શું છે એનાથી?
એ એમના આકસ્મિકતાના સિદ્ધાંતનો હાર્દ છે. એમનું એક પ્રખ્યાત વાક્ય છે કે જીવનની ટેપને લાખો વખત ફરીથી ચલાવો, મને શંકા છે કે હોમોસેપિયન્સ જેવું કંઈ પણ ફરીથી વિકસિત થશે. આ બહુ જ પાવરફુલ વિચાર છે. એ કહે છે કે માનવ બુદ્ધિ જેવી જટિલ વસ્તુ વિકસે એની કોઈ ગેરંટી નહોતી. ઇતિહાસ બીજા કોઈ રસ્તે પણ જઈ શક્યો હોત. આપણે એક અત્યંત અસંભવિત ઘટના છીએ.
અને એટલે જ કદાચ પુસ્તકનું નામ વન્ડરફુલ લાઈફ, અદ્ભુત જીવન રાખ્યું હશે.
હા, બરાબર. એના બે અર્થ છે. એક તો બર્ગેસ શેલના પેલા વિચિત્ર અદ્ભુત જીવો, અને બીજું આપણું પોતાનું અસ્તિત્વ. એ પણ કેટલું અદ્ભુત, કેટલું અણધાર્યું, કેટલું આકસ્મિક અને નસીબદાર છે. જીવન અદ્ભુત છે કારણ કે એ આશ્ચર્યજનક છે, પહેલેથી નક્કી કરેલું નથી.
આ બધી વાતો સાંભળવાની બહુ મજા આવે છે, બૌદ્ધિક રીતે બહુ ઉત્તેજક છે. પણ આ જૂના અશ્મિઓની વાર્તા, આ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો, શું એનો આપણા રોજિંદા જીવન સાથે કોઈ સંબંધ છે? આપણે એમાંથી વ્યવહારુ રીતે શું શીખી શકીએ?
મને લાગે છે કે ચોક્કસ સંબંધ છે. સૌથી પહેલું તો એ બૌદ્ધિક નમ્રતા શીખવે છે. જો આપણે આટલા નસીબદાર છીએ કે અહીં છીએ, તો એ સમજ આપણો અહંકાર ઘટાડવામાં મદદ કરે છે. આપણે પૃથ્વીના માલિક નથી, પણ એના ભાગ છીએ, કદાચ રખેવાળ છીએ. આ સમજ આપણને પર્યાવરણ પ્રત્યે, બીજા જીવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને જવાબદાર બનાવી શકે છે.
બીજું, એ આપણને જીવનમાં તક અને નસીબની ભૂમિકાની કદર કરતા શીખવે છે, નહીં? ઘણીવાર આપણે સફળતાને ફક્ત મહેનત કે આવડતનું પરિણામ માની લઈએ છીએ, પણ ગોલ્ડની વાત પરથી લાગે છે કે સંજોગો અને નસીબનો પણ બહુ મોટો હાથ હોય છે. આ સમજ કદાચ આપણને વધુ સહાનુભૂતિવાળા બનાવે પોતાની અને બીજાની પરિસ્થિતિ સમજવામાં.
હા, અને ત્રીજું, પેલી વોલકોટ અને કેમ્બ્રિજ ટીમની વાત પરથી, એ આપણને ધારણાઓ પર સવાલ ઉઠાવવા અને પુનઃપરીક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, આપણા કામમાં, સમાજમાં, આપણા પોતાના વિચારોમાં પણ. આ તો આમ જ હોય એમ સ્વીકારી લેવાને બદલે પુરાવા શું કહે છે, તર્ક શું કહે છે એ જોવું, અને જરૂર પડે તો બદલાવા માટે તૈયાર રહેવું.
અને જૈવ વિવિધતા માટે, એના સંરક્ષણ માટે આ પુસ્તક કોઈ નવી વાત કહે છે?
હા, બહુ જ મહત્વની વાત કહે છે. જો જીવનના ઇતિહાસમાં આટલી બધી અદ્ભુત રચનાઓ, આખાને આખા બોડી પ્લાન લુપ્ત થઈ ગયા હોય, તો આજે જે જીવંત છે એ કેટલા અમૂલ્ય કહેવાય. એ તો લાખો કરોડો વર્ષોના ઇતિહાસના અસંખ્ય નિષ્ફળ પ્રયોગો પછી બચેલા જીવતા જાગતા અવશેષો છે.
એટલે કે દરેક પ્રજાતિ કિંમતી છે.
હા, દરેક લુપ્ત થતી પ્રજાતિ સાથે આપણે ઇતિહાસનો, જીવનની શક્યતાઓનો એક અનન્ય અધ્યાય કાયમ માટે ગુમાવી દઈએ છીએ. આ વિચાર જૈવ વિવિધતાના સંરક્ષણના પ્રયાસોને એક નવી જ તાકીદ અને ગંભીરતા આપે છે. લુપ્તતા એ અંતિમ છે, એમાંથી પાછું નથી વળાતું.
અને છેલ્લે, જો આપણી કોઈ પહેલેથી લખાયેલી નિયતિ નથી, તો એનો અર્થ શું? શું એ નિરાશાજનક વાત છે?
ગોલ્ડના મતે બિલકુલ નહીં. ઉલટાનું, જો કોઈ તૈયાર સ્ક્રિપ્ટ નથી, તો આપણે આપણો પોતાનો અર્થ, આપણા પોતાના મૂલ્યો ઘડવા માટે સ્વતંત્ર છીએ. આપણું અસ્તિત્વ ભલે આકસ્મિક હોય, પણ આપણી પાસે જે ચેતના છે, વિચારવાની જે ક્ષમતા છે, એ પોતે જ એક અદ્ભુત, વન્ડરફુલ ઘટના છે. એની ઉજવણી કરવી જોઈએ અને એનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ, પોતાનો રસ્તો કંડારવા માટે.
આખી ચર્ચામાં મને પેલો જીવનની ટેપ ફરીથી ચલાવવાનો વિચાર ખરેખર મનમાં ઘૂમી રહ્યો છે. એ કેટલું શક્તિશાળી રૂપક છે એ સમજવા માટે કે આપણું અહીં હોવું એ કોઈ ગેરંટી નહોતી, કેટલું અસંભવિત અને કિંમતી છે એ ખરેખર આપણી જે માનવ કેન્દ્રિત દ્રષ્ટિ હોય છે ને, એને જડમૂળથી હલાવી નાખે છે.
અને મારા માટે પેલી બર્ગેસ શેલના જીવોની અતુલ્ય વિચિત્રતા, ઓપાબિન્યાની પાંચ આંખો, હેલ્યુસિજેનિયાનું પેલું અવાસ્તવિક રૂપ, એ કલ્પનાને જબરદસ્ત રીતે ઉત્તેજિત કરે છે કે પૃથ્વી પર એક સમયે જીવન કેટલું બધું અલગ હોઈ શકે. આપણે જે જોઈએ છીએ એ જ બધું નથી, અને એ જાણવું કે મૂળભૂત શરીર રચનાની વિવિધતા ભૂતકાળમાં વધુ હતી, આજે નહીં, એ ખરેખર આશ્ચર્યજનક છે. એ યાદ અપાવે છે કે આપણે જીવનના કેટલા વિશાળ વૃક્ષની માત્ર એક નાની તાજેતરની ડાળી છીએ.
તો આજના મંથનનો સારાંશ એવો કાઢી શકાય કે સ્ટીફન જે ગોલ્ડનું વન્ડરફુલ લાઈફ આપણને જીવનના ઇતિહાસને એક સીધી પ્રગતિશીલ સીડી તરીકે જોવાનું બંધ કરવા કહે છે. એના બદલે આપણને તેને તક, અણધારી ઘટનાઓ અને આકસ્મિકતા દ્વારા ઘડાયેલા, પુનરાવર્તિત ન થઈ શકે તેવા એક અદ્ભુત ઇતિહાસ તરીકે જોવાનું શીખવે છે. અને આ સમજ આપણને નમ્રતા, આશ્ચર્ય અને આપણા પોતાના અસ્તિત્વની અસંભાવનાની કદર કરવા પ્રેરે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.